सुखदेवजी महाराज वर्णन करे परीक्षित, मानव देह प्राप्त कर्या पछी मानव जो मानवताई थी न रहे तो ये मानव ने दानव कहेवामां आवे छे। गमे ते कुळमां जन्म होय, गमे तेटलो सुखी अने संपत्ति युक्त होवा छताय शास्त्र ने दानव करीने पुकारे छे। અને એવા દાનવોને મારવાને વાસ્તે પરમાત્માનો વારંવાર જન્મ થાય છે। એ સમયે પરીક્ષિત રાજાએ પ્રશ્ન ઉઠાવ્યો, ગુરુ મહારાજ આપે મને હિરણાક્ષ વધની કથા કહી, પરંતુ હિરણ્યકશિપુના વધની કથા નથી કહી, કૃપા કરો આપ મને હિરણ્યકશિપુના વધની કથા સંભળાવો। ત્યારે સુખદેવજી મહારાજ બોલ્યા, પરીક્ષિત સાંભળ, હું તને હિરણ્યકશિપુના વધની કથા સંભળાવું। ભગવાન વરાહનારાયણે હિરણાક્ષને માર્યો, હિરણાક્ષ મરાતા એમની પત્ની વૃષભાનુ અને માતા દીતી અને બહુ દુઃખ થયું છે। દુઃખી બનેલી બંને નારીઓને હિરણ્યકશિપુ ધીરજ આપવા માટે આવ્યો છે। તે વૃષભાનુ અને દીતી બંને રડતા રડતા એવું કહ્યું છે કે આપ હિરણાક્ષનો મારનાર નારાયણ એમને મારી એના લોહીથી હિરણાક્ષનો વેરનો બદલો નહીં વાળો ને ત્યાં સુધી મારા દિલમાં શાંતિ નહીં થાય। વૃષભાનુએ કહ્યું છે કે મારી આંખના આંસુડા જો બંધ કરવા હોય તો નારાયણને મારો તો જ મારા દિલમાં શાંતિ થશે। માતા દીતીના પણ એવા જ વચનને સાંભળી હિરણ્યકશિપુએ પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી હું નારાયણને ન મારું ત્યાં સુધી જંપીને બેસીશ નહીં। હિરણ્યકશિપુએ પ્રતિજ્ઞા તો કરી પણ સમજી ન શક્યો મેં કોને મારવાની પ્રતિજ્ઞા કરી છે। ભગવાનની સાથે વેર બાંધવા માટે આજે હિરણ્યકશિપુ તૈયાર થયો। આ કથા ભક્તોએ બતાવશે, માનવે હંમેશા કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચાર કરવો જોઈએ આનું પરિણામ શું આવશે। ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીમાં બતાવે, વ્યવહારિક કાર્ય બહુ વિચારીને કરો, ધર્મ સંબંધી કામ હોય ને તો તત્કાળ કરો, વ્યવહારિક કાર્યની અંદર ઉતાવળ જો કરાય છે તો પાછળથી પસ્તાવવું પડે છે। હિરણ્યકશિપુએ નિર્ણય લેવામાં ઉતાવળ કરી છે। ઉતાવળે કો ઈસરે ન કાર્ય, કલેશ કીધે દુઃખ થાય વ્યર્થ, માટે વિચારી મનમાં આવું અત્યંત ઉતાવળિયા ન થાવું। ક્યારેય પણ વ્યવહારિક કાર્યમાં ઉતાવળ ન કરો, હા ધર્મનું કોઈ કામ હોય તો ઉતાવળ રાખો, કારણ કે આ દેહ ક્ષણ ભંગુર છે, ક્યારે પડી જાય નિર્ધાર નથી, માટે દેહ પડી જાય તે પહેલાં ધર્મનું કાર્ય જરૂર સાધી લો પણ વ્યવહારિક કાર્યમાં બહુ વિચાર કરો। જેને કારણે તે ગ્રંથકારે પણ બતાવ્યું અતિ સુંદર વાત, વિહારીલાલજી મહારાજ બતાવે, જે ધર્મનું કારજ સદ્ય કીજે, જે જે ધર્મનું કારજ સદ્ય કીજે, વિચારીને અન્ય ક્રિયા કરી જે, વિચારીને અન્ય ક્રિયા કરી જે, કેમ જે ક્રિયા પડે ત્યાં બદલાય તાલો, બદલાય તાલો,
બદલાય તાલો,
કેણે દીઠે છે પછી કેવી કાલ, કેણે દીઠે છે પછી કેવી કાલ, ધર્મનું કામ તત્કાળ કરો, કારણ કે મન બહુ રંગીલું છે. માનવને ઘડીકમાં ધર્મની બાબતનો પ્રેરે, થોડી વારમાં અધર્મ બાજુ દોરી જાય. આવું જે નાલાયક મન, એને જ્યારે ધર્મ કાર્યનો વિચાર આવે તત્કાળ કામ કરો, કારણ જો વિલંબ કરશો તો મંદિરમાં બેસીને કરેલો સંકલ્પ ઘેરે જતાં બદલાઈ જશે. આ કથા મંડપમાં બેઠા છો, અહીંયા કદાચ સંકલ્પ થશે ભગવાન ભજવા છે, પરંતુ આ મંડપનો ત્યાગ કરતાની સાથે જ તુરંત વિચાર બદલાઈ જશે. માટે જે ક્ષણે ધર્મનું કાર્ય કરવાનો વિચાર ઉપજે, એ જ ક્ષણે એના મંડાણ માંડી દો. વ્યવહારનું જે કાર્ય છે એમાં બહુ વિચાર કરો, પરંતુ ધર્મ કાર્યમાં વિચાર ન કરો. કારણ બીજું એ જ હોઈ શકે, કારણ કે મનુષ્ય દેહ એ ક્ષણભંગુર છે, ક્યારે કઈ ઘડીએ કઈ જગ્યાએ પડી જશે નિર્ધાર નથી. ધર્મનું કામ અધૂરું હશે અને દેહ જો પડી જશે તો કલ્યાણમાં કસર રહી જશે. માટે પોતાનું શ્રેય ઈચ્છનાર પુરુષ ધર્મનું કાર્ય તત્કાળ કરે. સંકલ્પ ઉઠ્યો નથી કે બાજુ દોટ દીધી નથી, કારણ કે આ તો ભાઈ ધર્મ એ હાસલનો ધંધો છે, આમાં કેવળ નફો જ છે, ખોટને સ્થાન જ નથી. માટે ધર્મનું કાર્ય તુરત કરો અને વ્યવહારિક કાર્ય બહુ વિચારીને કરો, એમ ભગવાન સ્વામિનારાયણ અત્યંત સુંદર રીતે શિક્ષાપત્રીમાં સમજાવે છે. આજે વ્યવહારિક કાર્ય હોવા છતાંય હિરણ્યકશ્યપે બહુ ઉતાવળ કરી છે. નિર્ધાર કર્યો, મારો દુશ્મન નારાયણ એને હું મારીશ. પોતાની પત્ની કયાદુની પાસે આવે, રજા માગે છે કે દેવી, હા પતિદેવ, હું તપ કરવા જાઉં છું. શા માટે? મારો દુશ્મન, મારા ભાઈનો મારનાર જે નારાયણ, એને મારે મારવો છે અને શક્તિની જરૂર છે, માટે તપ કરવા જાઉં છું. હિરણાક્ષની વાણી સાંભળતા જ, હિરણ્યકશ્યપુના વચન સાંભળતા જ કયાદુ મનમાં વિચાર કરે, કહો અનરાધમ, મારો પતિ નારાયણની સાથે દુશ્મનાવટ બાંધવા તૈયાર થયો, નારાયણને કોણ જીતી શકે, કોની તાકાત છે? પરંતુ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, માનવનો જ્યારે વિનાશ કાળ આવે ને ત્યારે સામે ચાલી અને કાળના મોઢાની અંદર પોતાનું માથું દેતો હોય છે. વિનાશકાળ નજીક આવે ને ત્યારે માણસ આંધળો બની જાય છે. વિનાશકાળે પરમાત્મા યા તો પરમાત્માના ખરેખરા સંત યા તો ભક્ત એનો દ્રોહ કરી બેસે, માણસનું અધઃપતન સર્જાય છે. અને ભક્તો, હિરણ્યકશ્યપ તો ભગવાનની સાથે વેર જ બાંધે ને, કારણ કે એ દીકરો કોનો છે? દીતીનો. દીતી માને ભેદ બુદ્ધિ, અહંતા અને મમતા રૂપી ભેદ બુદ્ધિ, એનો જે દીકરો હોય એમાં ક્યાંથી સારા ગુણો હોય? એ તો સમાધિ ભાષા છે. સારું, એ ભાગવત સમાધિ ભાષામાં છે. ઉપરનો કહેવાનો ભાવ અલગ છે, અંતરનો અભિપ્રાય અલગ છે. જ્યાં અહંતા આવે, જ્યાં મમત્વ આવે, ત્યાં પછી પરમેશ્વર ન હોઈ શકે. ભગવાન ત્યાંથી વિદાય લઈ લે. અહંતા ને મમતા થકી જન્મ કોનો થઈ શકે? દેહાભિમાન નો થઈ શકે. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ એ દેહાભિમાનનું પ્રતીક છે. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ એ લોભનું પ્રતીક છે, બહુ લોભી છે. ભક્તો, ગીતાજી એમ કહે, લોભ, કામ અને ક્રોધ એ નરકના દ્વાર છે, એના થકી હંમેશા દૂર રહેજો. એ જેના જીવનની અંદર આવ્યા છે એ ગમે તેટલો મહાન હોવા છતાંય અધોગતિને પામ્યો છે. હિરણાક્ષ અને હિરણ્યકશિપુ એ લોભનું પ્રતીક છે. રાવણ અને કુંભકર્ણ નવમા સ્કંદમાં આગળ આપણે કથા સાંભળશું, એ કામનું પ્રતીક છે. અને શિશુપાલ દંતવક્ર એ ક્રોધનું પ્રતીક છે. આગળ કથા આપણે તૃતીય સ્કંદની અંદર સાંભળી ગયા કે હિરણાક્ષ સારી પૃથ્વીને પાતાળમાં લઈ ગયો, ઓશિકું કરીને સુઈ ગયો. સમાધિ ભાષા હે વહી તો પૃથ્વીને પાતાળમાં લઈ ગયો, ઓશિકું કરીને સુઈ ગયો. માને હિરણાક્ષ એટલે લોભ. જ્યારે માણસને લોભ વધે, લોભ જ્યારે વધે ત્યારે આશક્તિ વધે, અને આશક્તિ જ્યારે વધે ત્યારે ધન આદિ પ્રાપ્ત કરવાને વાસ્તે માણસ આંધળી દોટ દે. આંધળી દોટ દેતા પાપ કર્મ કરે, અને માનવ જ્યારે પાપ કર્મ કરે, પાપ જ્યારે વધે ત્યારે પૃથ્વી એને સહન ન કરી શકે, એ રસાતાળ જતી રહે. હિરણાક્ષે લોભ છે, લોભથી આશક્તિ વધી, આશક્તિથી પાપ વધ્યું, અને પાપ વધતા જ પૃથ્વી એ સહન ન કરી શકી, રસાતાળ જતી રહી છે. આજે એનો જ ભાઈ હિરણ્યકશિપુ સાક્ષાત દેહાભિમાન, અને શરીર જે છે ને એ જ પરમાત્માની સાથે વેર બાંધે. આત્મા નહીં, આત્મા તો પરમાત્માના સુખે કરીને સુખીઓ છે, પણ આ શરીર એ માયાનું બનેલું છે. ત્રણ પ્રકારનો જે અહંકાર એ તકી ઉપજ્યા, 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ, 5 પ્રાણ અને 5 ભૂત, એ 24 તત્વોનું આ શરીર બંધાણું છે, એ માયિક છે. એને ભગવાનની સાથે વેર બુદ્ધિ છે, એ ભગવાન ભજવા દે તેમ નથી. હિરણ્યકશિપુ એ સાક્ષાત માયિક આકાર દેહવિમાનનું પ્રતીક, પરમાત્માની સાથે વેર બાંધવા તૈયાર થયો છે. કયાદુ સમજાવે પતિદેવ, નારાયણની સાથે વેર ન બંધાય, પણ કોઈ હિસાબે હિરણ્યકશિપુને વાત સમજાણી નહીં. આખી તપ કરવા ઉપડ્યો છે. મંદરાચલની ઘાટીમાં પહાડોની ગુફાઓની અંદર હિરણ્યકશિપુ તપ કરવા માટે બેસે. પરીક્ષિત, એ સમયે દેવતાઓએ પરમાત્માને પ્રાર્થના કરી છે, હે પ્રભુ, એક તો અધમ છે, તપ કરશે શક્તિ મેળવશે, વધારે અધમ થશે માટે આને તપ કરતા અટકાવો. ભગવાનની આજ્ઞા થતાં બૃહસ્પતિ પોપટ બની આકાશ માર્ગે ઉડ્ડયન કરતા જે જગ્યાએ હિરણ્યકશિપુ તપ કરવા બેસે ત્યાં આવી અને બેઠા છે. પોપટના સ્વરૂપમાં રહેલા બૃહસ્પતિ નારાયણ 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 આવો જપ કરે. આ જપને સાંભળતા હિરણ્યકશિપુ મનમાં વિચાર કરવા લાગ્યો, ઓહો, આ તો મારા દુશ્મનનું નામ, મારા દુશ્મનને કોણ યાદ કરે. અપશુકન થયા, વિચાર કર્યો, આજે તપ નથી કરવું, આજે પાછો ઘેરે જાઓ, આવતીકાલે તપ કરીશ. આ વિચાર કરી હિરણ્યકશિપુ ઘર સુધી આવે. કયાદુએ હિરણ્યકશિપુને આવતા જોતાની સાથે જ વિચાર કર્યો, આ પાછો કેમ આવ્યો છે. એકદમ પતિની પાસે જાય, વધામણા કરે, પતિદેવ પધારીએ, આપ તપ કરવા ગયા હતા અને એવું કહેતા હતા જ્યાં સુધી નારાયણને મારી શકું એટલી શક્તિ મારી પાસે નહીં આવે ત્યાં સુધી હું પાછો નહીં ફરું, તો પછી આપ પાછા કેમ આવ્યા. શું આ ટૂંક સમયની અંદર જ આપે વિદ્યા પ્રાપ્ત કરી, યા તો તપ કરવાનું માંડી વાળ્યું છે, કોઈ વિઘ્ન થયું છે, કેમ પાછા આવ્યા ખબર નહીં પડતી. એ વખતે કયાધુ એમ જ્યારે કહેતી હોય એને શબ્દને સાંભળી હિરણ્યકશિપુ બોલે કે દેવી સાંભળો, તપ કરવા ગયો હતો પરંતુ મારે અપશુકન થયા, અપશુકન થયા માટે પાછો આવ્યો. કયાધુ મનમાં વિચાર કરે, કહો આ નરાધમ કોઈકને સામે મળે ને તો અપશુકન થાય એમ છે, આને વળી કોણ અપશુકન થયા છે. કયાધુ બોલે પતિદેવ આપને અપશુકન, કોણ અપશુકન. હિરણ્યકશિપુ કહે, દેવી હું તમને શું કહું, હું તપ કરવા જ્યાં બેઠો એટલી જ વારમાં એક પોપટ એ વૃક્ષ ઉપર બેસી અને મારા દુશ્મનનું નામ બોલવા લાગ્યો, તમારો દુશ્મન કોણ? નારાયણ. શું વાત કરો છો? હા, બિલકુલ સત્ય. પોપટ નારાયણ નારાયણ બોલવા લાગ્યો માટે હું પાછો આવ્યો. આ શબ્દ સાંભળી કયાધુના દિલમાં બહુ આનંદ થયો. અહો, મારા પતિના મુખે આજે નારાયણનું નામ તો લેવાનું. વિચાર કર્યો, આ પાપીના મુખથી 108 જો નારાયણના નામ લેવાઈ જાય ને તો આની મુક્તિ થઈ જાય. કયાધુએ તુરંત હિરણ્યકશ્યપુને કીધું છે, પતિદેવ, લાગે છે કદાચ તમારી ભૂલ થતી હોય, કંઈ પોપટ તે વળી બોલતા હશે. હા હા દેવી, સત્ય કહું છું, પોપટ બોલતો હતો. પણ શું બોલતો હતો? નારાયણ નારાયણ બોલતો હતો. અરે પતિદેવ, પોપટ બોલતો હતો. હા બિલકુલ સત્ય. ના ના, તમને ભાસ થતો હશે, પોપટ ન બોલે. ના, બોલતો હતો. પણ શું બોલતો હતો? નારાયણ નારાયણ બોલતો હતો. કહેતા કહેતા કયાધુએ 108 નારાયણના નામ લેવડાવ્યા છે. શુકદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, 108 નામ કયાધુ દ્વારા હિરણ્યકશ્યપુ લીધા છે, ત્યારબાદ તપ કરવા ગયો છે. આ બાજુ ઘોરતમ તપ આદર્યું છે અને એ જ્યારે તપ કરવા લાગ્યો તે સમયે દેવતાઓએ મનમાં વિચાર કર્યો, આજે હિરણ્યકશ્યપુની નગરી રાજા વગરની છે, માટે લૂંટી લઈએ. ઇન્દ્રાદિક દેવતાઓ નગરી પર ચઢાઈ કરવા આવ્યા છે. પરીક્ષિત, સારી નગરીને લૂંટી છે. આખિર અંતમાં ઇન્દ્ર કયાધુને લઈને આકાશ માર્ગે ઉડ્યો છે. આકાશ માર્ગે જ્યારે ચાલતો હોય, જતો હોય, એ સમયે કયાધુ પોતાનો પ્રાણ બચાવવાને વાસ્તે કોઈની સહાય માગે, કોઈ બચાવો, કોઈ બચાવો. એના જ સાંભળી નારદજી તરત રોકાયા છે. નારદજી આકાશ માર્ગે ઊંચે જોયું છે. કોઈક નારીને કોઈ પુરુષ ઉપાડી જતો હોય અદૃશ્ય જ્યારે દેખાયું, નારદજી અંજલિ આપી છે. તુરંત ઇન્દ્ર આકાશમાંથી નીચે આવ્યો. કયાધુને જોઈ તુરંત નારદજી બોલ્યા, અરે ઇન્દ્ર, આ કોણ છે અને તું ક્યાં લઈ જાય છે? ઇન્દ્ર બોલ્યો છે, આ મારો દુશ્મન જે હિરણ્યકશ્યપુ એની પત્ની છે, આનું નામ કયાધુ છે. અને શા માટે તું લઈ જાય છે? આના ઉદરની અંદર એક બાળક સેવાઈ રહ્યો છે, એ મારા દુશ્મનનું બાળક છે. એ મોટો થાય, મારો દુશ્મન બને, માટે એને મૃતપાય કરવાને વાસ્તે હું લઈ જાઉં છું. નારદજી બોલે છે કે નહીં નહીં, તારા સામ્રાજ્યને માટે આ સ્ત્રીની તું હત્યા ન કર. સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્તે સામ્રાજ્યશ્ચ ચ વા ક્વચિત મનુષ્યશ્ચ તો કશ્યાપિ હિંસા કાર્યા ન સર્વથા. ભગવાન સ્વામિનારાયણ કહે, સ્ત્રી ધન દ્રવ્ય એને માટે ક્યારેય પણ મનુષ્યની હિંસા ન કરો. નારદજી બોલે, હે ઇન્દ્ર, રાજને માટે આજે તું આ કયાધુની હિંસા ન કર. ઇન્દ્ર કહે, હું હિંસા નહીં કરું. સાંભળો, મારે હિંસા નથી કરવી, પણ આના થકી જે પુત્ર જન્મશે એને હું જીવતો નહીં છોડું, કારણ કે એ મારો દુશ્મન છે. નારદજી સમજાવે છે, નહીં નહીં, તું ભૂલ નહીં કરીશ, તારી ગલતી થાય છે. હે ઇન્દ્ર, આ નારીને તું અહીંયા મૂકતો જા, હું તને સત્ય કહું છું, એના ઉદરની અંદર સેવાતો એ કોઈ સામાન્ય પુરુષ નથી, અયમ નિષ્કલિબશ્ચ સાક્ષાત મહાભાગવતો મહાન. એના ઉદરની અંદર એક મહાન ભાગવત ભક્ત સેવાઈ રહ્યો છે. એ તમારો દુશ્મન નહીં, તમારો મિત્ર બનશે, અને તમને તમારા કાર્યની અંદર મદદરૂપ થશે, માટે આપ ચિંતાનો ત્યાગ કરો. ઇન્દ્ર કયાધુન નારદજીની પાસે છોડીને જતા રહ્યા છે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. શુકદેવજી મહારાજ કહે, પરીક્ષિત, સાંભળ. નારદજીની પાસે કયાધુ રહે? કયાધુને કાયમ કાયમ નારદજી કથા સંભળાવે. એક દહાડાનો સુમાર કયાધુને જ્યારે નીદર આવી ગઈ છે અને કયાધુ જ્યારે સૂતા છે, નારદજીએ કથા અટકાવી અંદર ઉદરમાંથી જવાબ આવ્યો છે, ગુરુ મહારાજ, કથા ચાલુ રખીએ, મેં સુનતા હો. કોણ હો? મેં એક નિષ્પાપ બાળક છું. આ શબ્દ સાંભળી નારદજીના દિલમાં બહુ આનંદ થયો છે. પ્રહલાદજી, માતા કયાધુના ઉદરની અંદર જ તમામ વિદ્યાને ભણી અને ભગવાનના ભક્ત બનીને બહાર આવ્યા છે. નિષ્કળાનંદ સ્વામી કહ્યું ને, ગર્ભવાસમાંથી ગુરુ કર્યા મુનિ નારદને નિરધાર, નિશ્ચય કર્યો હરિ ભજશું તજશું સુખ સંસાર. જન્મને ધારણ કર્યા પછી સંસારના સુખનો ત્યાગ કરી અને ભાવથી ભગવાન ભજી લેશું. પ્રેક્ષિત, આવો નિર્ધાર કરનાર એ નિષ્પાપ બાળક માતાના ઉદરની અંદર મોટું થવા લાગ્યું છે. આખીર કયા દુએ એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો છે. બાળક મોટો થતા એનું નામ પ્રહલાદ રાખ્યું છે. આ બાજુ હિરણ્યકશિપુ મંદરાચલ પહાડોની તળેટીની અંદર ઘોરતમ તપ આદરે. એના તપના પ્રભાવથી મુખમાંથી એટલો બધો અગ્નિ નીકળવા લાગ્યો છે. પરીક્ષિત, હું તને શું કહું, જે અગ્નિએ ચારે બાજુના જે જળ છે એને બાળી નાખ્યા છે. સાગરનું પાણી સુકાવા લાગ્યું છે, નદીઓના પાણી દાજવા લાગ્યા છે, પર્વતો સહિત સારી પૃથ્વી ડગમગવા લાગી છે. હિરણ્યકશિપુના તપને કારણે ગ્રહ અને તારાઓ તૂટી તૂટી પૃથ્વી પર પડવા લાગ્યા છે. દશે દિશાઓમાં જાણે આગ લાગી છે. દેવતાઓ ત્રાસી ઉઠ્યા છે. મુંજાયેલા દેવતાઓ બ્રહ્માને પ્રાર્થના કરે છે, હે બ્રહ્માદેવ, અમારા પર દયા કરો, આ ધર્મી પાપી થકી અમારો ગારો કરો, ને તો અમે મરી જાશું, અમે કોઈ જીવતા નહીં રહી શકીએ, અમે તમામ સળગી જાશું. સારી એ પૃથ્વી શું, પરંતુ ત્રિલોકી ભસ્મીભૂત બનશે, રાખ બની જશે. આ થકી જો બચાવવાની ઈચ્છા હોય તો આપ કોઈ પુરુષ પૃથ્વી પર તપ કરે છે એને તપ કરતા રોકો. હવે એનો તપનો જે અગ્નિ અમારાથી સહન થતો નથી, અમે દાજી રહ્યા છીએ, અમારા દિલની અંદર કોઈ જગ્યાએ સહન પડતું નથી. આપ અમારા ઉપર કૃપા કરો. આપની કૃપા વિના હવે બચવાનો કોઈ આરો નથી. અને વારંવાર જ્યારે દેવતાઓએ પ્રાર્થના કરી છે એ સમયે બ્રહ્મા સાંભળે છે. અને સાંભળતા જ બ્રહ્માએ નિર્ધાર કર્યો, દેવતાઓને કહ્યું છે કે દેવતાઓ આપ ચિંતા નહીં કરો, આપ ફિકરનો ત્યાગ કરો. જેની તમે ચિંતા કરી રહ્યા છો બીજું કોઈ નથી, પરંતુ કશ્યપ નંદન હિરણ્યકશિપુ છે. હમણાં જ હું જાઉં છું, પૃથ્વી પર જઈ અને તપમાંથી રોકું છું. બોલતા બ્રહ્માજી પૃથ્વી પર આવ્યા છે. પણ પરીક્ષિત, ન દદર્શ પ્રતિચ્છન્નમ વલ્મીક તૃણ કીચ કહે, હે હું તને શું કહું. જે વખતે પૃથ્વી પર આવી અને બ્રહ્માજી હિરણ્યકશિપુ નિરખવા આવે, પરંતુ જોઈ જ ન શક્યા ક્યાં હિરણ્યકશિપુ છે. મસ્તક ઉપર વાસ ઉગી નીકળ્યા છે, ઘાસ ઉગી નીકળ્યું છે, દેખાતો નથી. અને પીપીલિકા ભેરા ચીરણ મેદહ ત્વંગ માંસ શણિતમ, શરીરની અંદર રહેલું તમામ માંસ તો કીડીઓનો ઉદય ખાઈ ગયા છે, કેવળ ખોખું રહ્યું છે. ચારે બાજુ તપ દ્રષ્ટિ કરતા હિરણ્યકશિપુ ન મળ્યા. બ્રહ્મા વિચાર કરે, કઈ જગ્યાએ હશે આ હિરણ્યકશિપુ કશ્યપ નંદન. એ સમયે કંઈક મંત્રનો ઉચ્ચાર સાંભળ્યો છે. હાથમાં પાણી લઈને અંજલિ જ્યાં નાખી, રાફડો ફાટ્યો. રાફડેની અંદરથી કશ્યપ નંદન હિરણ્યકશિપુ બહાર આવ્યો છે. તુરંત સુખદેવજી મહારાજ કે, પરીક્ષિત, બ્રહ્માએ કહ્યું છે કે વરદો હમનું પ્રાપ્તો પ્રિયતામ ઈપ્સિતો વરહ, હે કશ્યપ નંદન, તમે મારા થકી વર માગો, જે માગશો એ હું આપવા તૈયાર છું. હિરણ્યકશિપુએ કહ્યું છે કે આપ જો વર આપવા તૈયાર હોવ તો આપની પાસે હું એ વર માગું, મને અમર પટો મળો, મારો નાશ જ ન થાય, અમર બની જવાવો વર આપો. બ્રહ્માએ મનમાં વિચાર કર્યો, અને આવો વર ન અપાય, એક તો અધમ છે, અને આવો જો વર આપશો તો ઓર અધમ થશે, આવો વર ન અપાય. બ્રહ્મા બોલ્યા, અરે કશ્યપ નંદન સાંભળ, આ પિંડ બ્રહ્માંડ વિનાશ થાય, અતિ સુંદર, આ પિંડ બ્રહ્માંડ વિનાશ થાય, ચિરંજીવી નહીં જણાય, હોય ચિરંજીવી નહીં જણાય, આ પિંડ બ્રહ્માંડ વિનાશ થાય,
કોય ચીરીંજીવી નહીં જણાય,
બ્રહ્માજીએ કહ્યું છે તારે બીજું જે જોતો એ માગી લે, બાકી આ વર્ત હું તને નહીં આપી શકું, કારણ કે મારે માથે જન્મ મરણ છે, હું તને કેવી રીતે અમરપટ્ટો આપી શકું. તે વખતે હિરણ્યકશ્યપુએ કહ્યું છે તો આપની પાસે હું એ માગું, હું માણસથી ન મરું તથાસ્તુ, હું પશુથી ન મરું તથાસ્તુ, હું દિવસે ન મરું તથાસ્તુ, હું રાત્રિએ ન મરું તથાસ્તુ, મળ્યો માગવા મળ્યો માગવા, હું શસ્ત્રથી ન મરું અસ્ત્રથી ન મરું, હું લોઢાથી ન મરું હું લાકડાથી ન મરું, હું ઘરમાં ન મરું હું બહાર ન મરું. બહુ જ્યારે વર માગ્યા ત્યારે બ્રહ્માજી કહે એક કામ કરીને લિસ્ટ કરી આપ, હું નીચે સાઇન કરી આપું. વિશાળ અનંત પ્રકારના વરો માગ્યા છે બ્રહ્માજી, તમામ વરો આપીને ત્યાંથી અંતર્ધ્યાન થયા છે. પણ તોય પણ હિરણ્યકશ્યપુને સંતોષ નથી થયો. ભક્તો ગમે એટલું મળે પણ સંતોષ ન થાય ને ત્યાં સુધી માનવના દિલની અંદર શાંતિ ન થાય, લોભને કોઈ દાડો સંતોષ ન હોય. શાસ્ત્રકારોએ કહ્યું છે કો વા દરિદ્રો, દરિદ્ર જગતમાં કોણ? તો કહે છે યશ વિશાળ તૃષ્ણહી, જેને બહુ તૃષ્ણાઓ છે જગતના પદાર્થ પ્રાપ્ત કરવાની, એ જ ગરીબમાં ગરીબ છે, એ જ ભિખારીમાં ભિખારી છે. આખિર હિરણ્યકશ્યપુએ પૃથ્વી પર થતા જે યજ્ઞો છે એની આહુતિઓ એ તમામ ગ્રહણ કરવાની કોશિશ કરી છે. રાજા કોઈ આહુતિ દેવતાઓ સુધી પહોંચતી નથી, દેવતાઓ કંગાળ બન્યા છે, ખાવાનુંય મળતું નથી. આ સ્થિતિ જ્યારે સર્જાણી ત્યારે ભગવાનની પાસે ગયા છે. ભગવાને કહ્યું સાંભળો, અત્યારે મારી તાકાત નથી કે હું હિરણ્યકશ્યપને મારી શકું, પણ એટલી વાત નક્કી છે નિર્વેરાય પ્રશાંતાય સ્વસુતાય મહાત્મને પ્રહલાદાય યદા દુહ્યે ધનિષ્યેપી વરોર્જિતમ, અનેક વર મેળવ્યા હોવા છતાંય મારા મહાન ભક્ત પ્રહલાદનો જ્યારે દ્રોહ કરશે ત્યારે વર ઉપર પગ મૂકી અવશ્ય એ હિરણ્યકશ્યપને મારીશ, જાઓ હું તમને વર આપું છું. આટલું કહી અને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આ બાજુ ધીમે ધીમે કરતા હિરણ્યકશ્યપના મહાન ભક્તરાજ પ્રહલાદ પુત્ર મોટા થવા લાગ્યા છે. થોડા જ્યારે મોટા થયા હિરણ્યકશ્યપુ મનમાં વિચાર કરે, મારે પ્રહલાદને ભણાવવા છે, અભ્યાસ કરાવવો છે. ભણાવવાને વાસ્તે પોતાના વિદ્યા ગુરુ એવા શંડા મર્કને પાસે બોલાયા છે. ગુરુને આજ્ઞા કરે છે આપ આને લઈ જાઓ અને વિદ્યા ભણાવો. શંડા મર્ક પ્રહલાદજીને ભણાવવાને વાસ્તે લઈ ગયા છે. સ્લેટની અંદર લખી આપ્યું છે કે અક્ષર ઘૂંટતાઓ નારાયણ એ આપણા દૈત કુળનો દુશ્મન છે. પ્રહલાદજીએ સ્લેટ હાથમાં લીધી છે. નારાયણ દૈત કુળનો દુશ્મન, દૈત કુળનો દુશ્મન, આટલું સેન્ટેન્સ ભૂસી અને લખ્યું છે જીવ પ્રાણી માત્રનો મિત્ર છે. આખું સેન્ટેન્સ થયું નારાયણ જીવ પ્રાણી માત્રનો મિત્ર છે. આ જોતા જ શંડામર્ક ક્રોધે ભરાણા છે. પ્રહલાદને માર મારી ફરીવાર ભૂસી લખ્યું છે નારાયણ આપણા દૈત કુળનો દુશ્મન છે. પ્રહલાદ ફરીવાર એ સેન્ટેન્સ લખે નારાયણ એ જીવ પ્રાણી માત્રનો મિત્ર છે. અને બિલકુલ સત્ય વાત, નારાયણ એ તો જીવ પ્રાણી માત્રના મિત્ર જ હોઈ શકે, શત્રુ કોઈ કાળે ન હોઈ શકે.